पसे घर वासुदेव नाने कर
सभा भक्तों मने मैं वैसी इच्छा आती है
ओड़ा प्लीज मूलासन टे श्रीयानी विजय से ग्रह
गरु मंत्री तुम खाता
सभा बतुया मैं वैशेष अर्थे मां पलमुआ गान कमतिया पे पार्लियामेंट वे सेवकेंगे प्रश्न आप ये ऐट अर प्रवाहन दीमनाव देनो रुपया लाते पना हाया मारवे नकं वड़े कलो हाया विसी पावे नकं वड़े कलो तलबेन इधर मैं काल परासयन ගැන සැලකීමට ගත්තොත් ඒවා බරපතල වෙනස්කම් ඇති කාල පරාසයන් නෙමෙයි නිසා මේ රුපියල් 850 1500ක් කරන්න වෙලා තියෙනවා දැන් 2010 ඉඳලා තාම රුපියල් 850යි කරමින් මේ 6.30 කියන ඒ කටුවේ සීමාව ටිකක් නම්‍යතාවයකින් යුතුව සලකා බැලිය හැකි පරාසයක රඳවන්නේ කියලාත් මා ඉල්ලා ඉන්නවා මෙයා පැය 11මාරක් විතර වැඩ කරනවා अंतिम जीवन अंक दिनपतावागेम जीवन व्यदम जीवना ये अणु सलका बलोने के विश्वास कर ड्यूटी लवंस के तेरूम होनम लवंस तेरूम ये काल्यागे सीएलकम वटिनाकम मिल वेनवाणे अणु अभी मे हम जीवनावाज्ञान कल्पना कर बलोने के मम किया मम्मी पार्लिमेंट तो कटो क्या वैटिक किया नात्र कर्मी मे मैन पावर सेवकेंगे प्रश्न किया रविंद्र अमित तुम्हारा मैन पावर सेवकिन मेक रजिस्टर कल नव दावत अपट मे मिनी युक्ति अक्कीर बे अपट मेरा आर्थिक ईपीएफ ईटीएफ इकतुकर बे एन सब तुम वहाम मे मैन पावर कट्य रजिस्टर कल्ला व्यापदला सीएम मैन पवर आयतन मे ईटीएफ ईपीएफ गवी मे तनक पतकल कम करवागेम उब तुम कम कर वेदगा कारण इटुरा विश्वास कर बत कम करवांगे रुपया दमदा मंगल महत्यानो रुपया अठसी दाकवा बत कम करवांगे वेटप वेडिकला दंड पुलवांगे මම අහනවා අවංකව තමුන්නාස්සලා කල්පනා කරන්න හතර දෙනෙකුගේ පවුලකට ජීවත් වීමට අද අපේ වියදම සංඛ්‍යාලේකන දෙපාර්තමේන්තුව කියන හැටියට රුපියල් 54000යි මාසික වියදම හතර දෙනෙකුගේ පවුලකට ඉතින් අපේ වතුකම් කරුවෙකුට රුපියල් 1000කට අඩුවෙන් දවසකට ගෙවන්න කතා කරනකොට අපි මේ මිනිස්සුන්ගේ ජීවිතයේ මොන මට්ටමට पहाल वेटन वायला हिता गणद धन गणद अब मे योजना करान सा माइलो रुपया दाय दीमना लबा दीम चंदा राजा मैं नत्व में एक बरी वही एक मे वतुअल पालने आंड तवत्ति विनास्कर बल नोन मे वतुअल पालने अतर मे एक विद्यकट बोरू पिरीवाया किद्री पत्कर मे वत्सम बोरू पिरीवाया किद्री पत्कर ඒගොල්ලන්ගේ මැනේජ්මන්ට් ගාස්තු වේ කියලා එකතු කරන ගාස්තුවයි ඒගොල්ලන්ගේ අයිතියේ පංගුවයි මේ දෙකම එකයි නමුත් මේ දෙක දෙකකට දාලා පෙන්නලා ඒගොල්ල පෙන්නනෝ ඒගොල්ලන්ගේ පිරිවැය වැඩි ඇටියේ එහෙනම් මේ 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 මගරියට ඊට නොදී ක්‍රියා කළ යුතුයි අනිත් එක මේ වතුවල අයිතිය මේ කම්පැනි වලට නෙමෙයි මේ වතුවල අයිතිය ආණ්ඩුවට මේ කම්පැනි වලට දීලා තියෙන්නේ බදුකරයක් පමණයි පාලනයට ඉතින් ඒ බව වතු කම්පැනි කට්ටියට එක්ක මතක් කරන්න ඕන එක්ක ඒ ගණන් ඉලව බලලා ඒ කවුන්ට්ස් පොත් බලලා ඒ කවුන්ස් පොත් බලන්න වෘත්තිය සමිති වලටත් අයිතියක් දීලා අපි ඊට පසුව තීන්දුවකට එන්නට ඕන මේ ගෙවීම් කළ යුතු ආකාරය ගැන. මේ කම්කරු නීති පිළිබඳ ප්‍රශ්නයට ආපුවාම තමුන්නාසයල හිතනවා කම්කරු නීති අඩු කරොත් තමයි මේ ආයෝජකයෝ එන්නේ කියලා. ඒක මම මෝඩ අදහසක්. ඒක අර රත්තරන් කිකිලියගේ බිත්තර ගැනීමට බඩපැලුවා වගේ මෝඩ වැඩක්. ඇයි දැන් මිචලින්ලා ආයෝජනයකට එන්නේ මොකක් නිසාද? පළවෙනි ඒගොල්ලන්ගේ කන්සිඩරේෂන් එක තමයි ලංකාවේ හොඳ කම්කරු නීති තත්වයක් තිබෙන බව. මොකද දැන් ක්‍රමානුකූලව ලෝකයේ මිලදී ගැනීම කරන්නේ ඒ මිලදී ගන්නා රටවල්වල ඒ රටවල්වල කම්කරුවන්ට වැඩ කරන ජනතාවට කොච්චර හොඳට සලකනවද කියලා බලලා. ඒක තමයි එක සාධකයක් එයාගේ මිලදී ගැනීම වල. අපි වුණත් බලමුකෝ, අපි ගෙදරකට ගියාම ඒ ගෙදර අපි අමුත්තෝ අපට පේනවා නම් ඒ ගෙදර සේවකයෝ ඉන්නේ ඉතාමත්ම ජරාජීර්ණ තත්වෙන් කිලුටු ඇරහැලි ඇඳගෙන දැලි ගාගෙන. අපි ඒ ගෙදර ගැන මොකද හිතන්නේ? ඒ ගෙදර මහා අශීලාචාර මිනිස්සු ඉන්න ගෙදරක් හැටියට අපි සලකන්නේ. එනිසා සේවකයන්ට අපි සලකන විදිය අනුව තමයි අපේ ශීලාචාරගමේ ප්‍රමාණය කවුරුත් අඳින ගන්න. ඒක අපේ හෘද සාක්ෂියට එකඟවත්. ඒක එහෙමයි, ලෝකය අපි දිහා බලන ආකාරය අනුව වුණත් දැන් ඒකයි ඇති වෙන තත්ත්වය. දැන් ක්ලීන් ක්ලෝත්ස් අදහස, එතිකල් ප්‍රොඩක්ෂන් අදහස දැන් ලෝකයට ඇවිල්ලා තියෙනවා. ඒ නිසා පමණක් නෙමෙයි, අපි ලංකාවේ අවුරුදු 70ක කාලයක් තුල කිහෙල් මලක්වත් කළේ නැහැ කියලා මෝඩ කතා මේ විද්වත්යයි ගියා ගන්න අය කියනවා. මේ ලංකාවේ හරියට ඉතිහාසය පටන් ගන්න ඕනේ හෙට ඉඳලා වගේ. මේ අවුරුදු 70ක කාලේ තමයි මේ කම්කරු නීති එනාවේ. ඒ කම්කරු නීති නිසා තමයි මේ රටේ කම්කරුවන්ගේ ජීවන මට්ටම මේ තත්ත්වයේ තිබෙන්නේ. අපි දන්නවා තමුන්නාසේලාගේ ඔය සමාජ වෙළඳපොළ කියලා කිව්වට ඔගේ ඇත්තටම තියෙන්නේ වෙළඳපොළ. සමාජ කෑල්ල ඉස්සරහින් දාගෙන තියෙන්නේ නම්බුවට විතරයි. එහෙම නැත්නම් ඔය වෙළඳපොළ ආර්ථිකය තුළ තමුන්නාසේලා සලකන්නේ මේ පුළුවන් තරම් මේ සේවකයින්ගේ ශ්‍රම ශක්තිය තමන්ගේ ලාභය බවට පෙරලා ගන්න. මේ GSP ලැබුණයි කියලා, එහෙම නැත්නම් වෙනත් වැඩිපුර අලෙවියක් වුණයි කියලා මේ සේවා යෝජකයෝ ඒ මුදල් සේවකයින් එක්කලා කවදාවත් බෙදා හදා ගන්න. මේ අපේ ඉතාමත්ම අසීරු ශ්‍රම කටයුතු වල යෙදෙන මේ අපද්‍රව්‍ය බැහැර කරන කම්කරුවෝ වගේ අය අපි කවදාවත් රුපියල් ලක්ෂයකටවත් අර මේ අපද්‍රව්‍ය පිරුණු ලොරියක නැගලා අපද්‍රව්‍ය අඩු කර කර ඒවා එකතු කර කර දම දමා අපි යනවාද? අපි රුපියල් ලක්ෂයක් දුන්නත් යනවාද? අපි යන්නේ නැහැ. ඉතින් අපි එහෙනම් ඇයි මේ මිනිස්සුන්ගේ ඒ අපහසු ජීවිතය, අපහසු ශ්‍රම ක්‍රියාකාරීත්වය ගැන මීට වඩා යම් ආකාරයක දීමනාවක් ලබා නොදෙන්නේ? අපේ සේවකීන්ට අපි සලකන විදියට තමයි අපේ ශීලාචාරකම මැනගන්නේ. ඒ නිසා මම හිතන්නේ මේ අපේ සේවකයෝ පිළිබඳව මේ මිචලින් ටයර් කොම්පැනි ඇවිල්ලා ආයෝජනය කරනකොට ඒගොල්ලන් කියාපු වචනය හොඳට තේරුම් අරගෙන අපේ අවුරුදු 71 කාලයේ මේ රටේ තිබුණු සමාජ ප්‍රතිසංස්කරණ නිසා ඇතිවෙච්ච කම්කරු නීතිවල දියුණුව අපේ ගෞරවය හැටියට අද අපට එකතු වෙලා තියෙනවා. අපේ සෞඛ්‍යයේ තියෙන ඉහළ තත්ත්වය අපට ගෞරවයක් වෙලා තියෙනවා. මේ ගෞරවණීය සාධක අපි රැකගන්නට ක්‍රියා කළ යුතුව තිබෙනවා. නමුත් තමුන්නාසේලාගේ වෙළඳපොළ ආර්ථිකය තුළ ඇත්තටම මෙය ඊට වඩා වෙනස් පැත්තකට හැරවී යන බව මම දන්නවා. ඒ නිසා තමුන්නාසේලා ඉන්න තමුන්නාසේලාගේ අපේ ඉතිහාසයත් අද තමුන්නාසේලාගේ දර්ශනයත් අතර තියෙන විශාල ගැටලුවක පරස්පරයක. ඒ නිසා කවදාවත් මේ රට ආපස්සට කරකවාගෙන යන්නට ඉඩ තියන්නේ නැහැ මේ රටේ ජනතා විඥානය. ඒ නිසා මම විශ්වාස කරනවා කෙසේ හෝ මේ ආණ්ඩුවට පවා මේ විදියට ආපසු මේ කම්කරු නීති අකුලන්නවත් තමුන්නාසේලාට මේ රටේ ජාතික සම්පත් මේ රටේ ජනතාවට අහිමි කරන්නවත් පරම්පරාවෙන් පරම්පරාවට ජාතියට හිමි වෙන උරුමය තමුන්නාසේලාට බැහැර කරන්නවත් ඉඩ දෙන රටක් නෙවෙයි කියලා මම විශ්වාස කරනවා.
කාලයක් තියෙන තව විනාඩියක්.
තව විනාඩි දෙකක්.
එකක්.
ස්තුතියි. එතකොට මම ඊළඟට කියන්නේ ඉඩම් පිළිබඳව. ඔබතුමාට මම ස්තුතිවන්ත වෙනවා. අපේ ගාන්ත කරුණාත්‍රික මහත්මයාට ඉඩම් පිළිබඳව ඉතාමත්ම ප්‍රගතිශීලී ආකල්පයකින් කටයුතු කරන එක ගැන විශේෂම අර ගංගරාව වත්ත කියන ගලතුර තියෙන වත්ත ගැන මිනිස්සු බදිංචි වෙලා හිටියම ගොඩක් කාලයක් ඒක ජනවසමට අයිති කියලා කවුදෝ ධන කුවේරයෙකුට බදු දීලා ඒ කුවේරයා මැරුණාට පස්සේ කුවේරයාගේ පුතාටත් දෙන්න හදන. ඉතින් ඒක වළක්වන්න ඔබතුමා පියවරක් අරගෙන තිබුණා. නමුත් තවමත් ඒක උසාවියේ මොකද කොම්පිටන්ට් ඔතොරිටි නඩු දාලා සන්තකේ ආපසු වාරවා ගැනීම. ඒ නිසා ඔබතුමා මේ ගැන බලලා ඒකට පුළුවන් උදව්වක් කරන්න කියලා මම ඉල්ලනවා. ඔබතුමාගේ ප්‍රගතිශීලී ආකල්පයට මගේ ස්තුතිය නැවතත් පුද කරමින් මිනිසුන්ගේ ජීවිතයත් ඉඩම් පිළිබඳ ප්‍රශ්නයත් අතර අපි මිනිසුන්ගේ ජීවිතයට මුල් තැන දෙන්න. මිනිසුන්ගේ ජීවිතයට මුල් තැන දෙනවා නම් දැන් අපි දන්නවා අපේ 2000ක් විතර ඉන්නවා හැලියගොඩ රාජ්‍ය ලේකම් කාර්යාලය විතර ලියාපදිංචි වෙලා ඉඩම් ඕනේ කියලා. ඉතින් මේ මිනිසුන්ට ඉඩම් කෑල්ලක් බිම් පැලක් හදාගන්න අපිට දෙන්න පුළුවන් නම් අපි දෙමු. එහෙම දෙන්න බැරි නම් අපි මේ මිනිස්සුන්ට මහා නිවාස හදලා මහ පොළොවක් හා ඔළුවට හෙවණක් ලබා දෙමු. මේ රටේ තිබුණු ඒ කීර්තිමත් සමාජ යුක්තිය පිළිබඳ අපේ ඉතිහාසය අපි මේ මිනිස්සුන්ගේ නිවාස හා ඉඩම් පිළිබඳ ප්‍රශ්නයටත් ගෙනියමු. අපිට බැරි වේ හැමෝටම ඉඩම් කෑල්ලක් දෙන්න. සමහරුන්ට අපිට පොළොවක් දෙන්න පුළුවන් වේ. ඒ නිසා මම ඉල්ලා හිටින්නේ පුළුවන් තරම් ඉක්මනට මේ අපේ මිනිස්සුන්ගේ ඉඩම් නැති ප්‍රශ්නය විසඳන්න. මේ මිනිස්සුන්ට ඉඩමක් නැති වුණ හැටි ඒ මිනිස්සුන්ගේ දුප්පත්කම ආරම්භ වෙන්නේ එතනින්. ඒ නිසා තමුන්නාසේලා දැනගන්න ඕනේ මේ මිනිස්සුන්ට කුලියට ජීවත් වෙමින් අනික් අතට ගෙවත්තක හිමිකමක් නැතුව මේ මිනිස්සුන්ට සිද්ධ වෙන්නේ අන්තිමට තමන්ගේ මිනිය වලලන්නවත් තැනක් නැති අසරණ භාවයකට පත් වෙන්නයි. මේ මිනිස්සුන්ගේ දරුපවුල් වලට අනාගතයක් අපට ඉතුරු කරන්න පුළුවන් මේ මිනිසුන්ගේ බිම් කැබැල්ලක අයිතිය අපි ලබා දුන්නොත්. ඒ නිසා හැම මිනිහෙකුටම ගෙපලක් හදාගන්නට බිම් කැබැල්ලකට මේ රටේ මහ පොළවේ උරුමය තියෙන දරුවන් හැටියට ඔවුන්ට අපි සැලකීම කරන්නට ඔබතුමාගේ මැදිහත්වීම විශේෂයෙන් බලාපොරොත්තු වෙමින් මා ඔබතුමාට ස්තුතිවන්ත වෙමින් මානියනුවේ.
බොහොම ස්තුතියි ගරු මන්ත්‍රීතුමනි. ඊළඟට ගරු මරික්කාර මන්ත්‍රීතුමා.
මුලාසනාරෝඩ මන්ත්‍රීතුමියනි, මම ප්‍රථමයෙන් මේ වැසීර්ෂයේදී ස්තුතිවන්ත වෙනවා ගරු මුදල් අමාත්‍යතුමාට. මම නියෝජනය කරන කොළොන්නාව ආසනයේ වීරසිංහ මල්ලිමාරච්ච ක්‍රීඩාංගණය ජාතික මට්ටමින් හදන්න රුපියල් මිලියන 300ක් වෙන් කරලා දීම පිළිබඳව එතුමාට ස්තුතිවන්ත වෙනවා. වැසීර්ෂ ගොඩක් තියෙන නිසා හැම එක ගැනම කතා කරන්න බෑ. හැබැයි ක්‍රිකට් ක්‍රීඩාව ගැන නම් කතා නොකරම බෑ. මම ආගෙන හිටියා මහින්දානන්ද අලුත්ගමගේ මගේ හිතවත් ඇමැතිතුමා කිව්වා එතුමාලා ක්‍රිකට් හදපු විදිය. හැබැයි ඒ කාලේ ක්‍රිකට් පාලක මණ්ඩලය නෙමෙයි ක්‍රිකට් හැදුවේ. ඒ කාලේ කුමාර සංගක්කාරලා මහේලලා අපි විශේෂයෙන්ම අපේ අර්ජුන රණතුංගගේ ඇමැතිතුමාලගෙන් පසු කාලීනව දක්ෂ ක්‍රීඩකයාව. ඒ ක්‍රීඩකයෝ ශ්‍රී ලංකාවේ තමයි ලංකාවේ ක්‍රිකට් රැකගත්තේ. එහෙම ලංකාවේ ක්‍රිකට් සම්බන්ධව සූදු කැලින් නැතුව දැක්මක් ඇතුව වැඩ කරලා තිබ්බා නම් මහේල රිටය වෙනකොට, සංගක්කාර රිටය වෙනකොට, ඩිල්ෂාන් රිටය වෙනකොට ඒ ප්‍රමිතියේ ක්‍රීඩකයෝ බිහි වෙලා තියෙන්න ඕන. එහෙම මේ ක්‍රිකට් පාලක මණ්ඩලයට එහෙම කරන්න හැකියාවක් තිබ්බේ නැහැ. අද බලන්න, අද ටෙස්ට් මැච් දිනනවා, වන් ඩේ මැච් පරදිනවා. මෙතන ප්‍රශ්නයක් තියෙනවා. ඒ නිසා හරින් ප්‍රනාන්ඩෝ ඇමැතිතුමනි, ඔබතුමා තරුණ ඇමැතිවරයෙක් විදියට, ජව සම්පන්න ඇමැතිවරයෙක් විදියට මම හිතනවා මේ තත්ත්වය අවබෝධ කරගෙන ඇති කියලා ඉවරලා. අවාසනාවට අපේ අර්ජුන රණතුංග මැතිතුමාට ක්‍රිකට් පාලක මණ්ඩලයට එන්න හැකියාවක් ලැබුණා. ඒක මම හිතන්නේ මේ රටේ ජනතාවගේ අවාසනාවක්. මොකද හේතුව ක්‍රීඩා ගණනාවක් තිබ්බත් මේ රටේ ජනප්‍රියතම ක්‍රීඩාව ක්‍රිකට්, මේ රටට ගෞරවයක් ගෙන ආපු ක්‍රීඩාව ක්‍රිකට්, මේ රටේ හැමෝම කැමැත්තෙන් බලන ක්‍රීඩාව ක්‍රිකට්. ඒ නිසා මේ රටේ හැමෝම ආදරය කරන ක්‍රීඩාව ක්‍රිකට්. හැබැයි කනගාටුයි අද මේ අත්විලා තියෙන තත්ත්වයේ අනුව. ඒ නිසා හරින් ෆර්නාන්ඩෝ ඇමැතිතුමනි, මෙතන ගැටලු දෙකක් තියෙනවා මම දකින ආකාරයට. එකක් තමයි මේ ක්‍රිකට් කණ්ඩායම සෙල්ලම් කරනකොට මේ රටේ 95% මිනිස්සු අප්පුඩි ගහනවා. මේ අප්පුඩි ගහන අයගෙන් 90%කට කවදාවත් ජාතික කණ්ඩායමට එන්න හම්බෙන්නේ නැහැ. ඒක හිණයක්. මොකද ටෙනිස් බෝල ක්‍රීඩාව තමයි ඒගොල්ලෝ සෙල්ලම් කරන්නේ. අනෙක් පැත්තෙන් මේ ක්‍රීඩාව පාසල් විෂය ධාරාවට එක් නොකිරීම විශාල අඩුපාඩුවක් විදිහට දකින්නේ. ඒ නිසා මම හිතන්නේ ඔබතුමා කළ යුත්තේ ක්‍රිකට් පාලක මණ්ඩලයට මේක දෙන්න බලන් නැතුව අලුතින් පන්දුය හැම ශේත්‍රයකින්ම ක්‍රීඩකයන්ව නිෂ්පාදනය කිරීම සඳහා ගම් දනව් වලට ගෙන. මට මතක් වෙනවා මම සිරස නාලිකාවේ ප්‍රධානිය හැටියට ඉන්නකොට ගමේ සොෆ්ට්බෝල් ගහන කොල්ලන්ගෙන් ජාතික මට්ටමේ ක්‍රීඩකයෙක් ගේන්න ඕන කියලා කන්සෙප්ට් එකක් හදාගෙන ඒ කාලේ ක්‍රිකට් බෝඩ් එකට ගියා. ඒ සභාපති මට කිව්වා, කොහොමද බං ඕක කරන්න කියලා. මගෙන් අහුවන්නේ කරා වචනේ. අරද ඔබතුමාට බැරිනම් මම කරන්නම් කියලා අපි කරා. අද මම හිතනවා මම ඇත්තරම තෘප්තිමත් නුවන් ප්‍රදීප් කියන ක්‍රීඩකයා එදා ආවේ මේ අපි සංවිධානය කරපු ක්‍රිකට් තරගාවලියෙන්. මට මතකයි නුවන් ප්‍රදීප් පළවෙනි දවසේ මේ පළවත්ත බුද්ධදාස ක්‍රීඩාංගණයට එනකොට මේ ජීවිතේ පළවෙනි වතාවට ලෙදර් බෝලේ අල්ලලා පැයට කිලෝමීටර් 147ක වේගෙන් තමයි පන්දු යව්වේ. පසුව එවැනි ක්‍රීඩකයන් තෝරගෙන ඔවුන් ලෙදර් බෝල් ක්‍රීඩාවට හුරු කරවලා ජිම් එකට යවලා නවාතැන් පහසුකම් දීලා එහෙම හොයාගත්තා. ඒ නිසා මම ඔබතුමාට හරින් ප්‍රණාමයෙන් ඇමතුමනි, මේක කොළඹ සහ අනෙකුත් ප්‍රධාන නගරවල සල්ලිකාරයන්ගේ පුත්තු යන ඉස්කෝලවල තියෙන ලෙදර් බෝල් ක්‍රීඩාවට සීමා නොකර මේක ඈත බලත්වලට ගෙනහිල්ලා එහෙම අනාගතයට ඔබින විදියට අඩුම තරමින් මේ ලෝක කුසලාන පරාජයෙන් පස්සේ ඊළඟ ලෝක කුසලානයත් මේ ඉලක්ක කරගෙන ඒ වැඩ කටයුතු ටික කරන්න කියලා මම ඉල්ලනවා. ඒකම මේ ක්‍රිකට් ක්‍රීඩාව හදනන මේ සූදුකාරයන්ගේ මේ ක්‍රිකට් ක්‍රීඩාව බේරගන්න හරින් ප්‍රනාන්දු ඇමතුමනි, මෙන්න මෙතන ගැටලුවක් තියෙනවා. මෙතන ගැටලුවක් තියෙනවා. ක්‍රිකට් ගහන්න නැති සංගම් ඡන්ද දෙනවා. ක්‍රිකට් ගහන්න නැති සංගම් ඡන්ද දෙනවා. මේකේ ගැටලුවක් තියෙනවා. මේ ගැටලුව ඔබතුමා විසඳන්න. ඒ නිසා අපි දැක්ක මේ මැතිවරණ ව්‍යාපාර එනකොට කෝටි ගණන් ලක්ෂ ගණන් වියදම් වෙලා මේ පාලක මණ්ඩලයට පත්වන උදවිය කරපු දේවල් පෞගිය අවුරුද්දේ කාලය තුල හිටපු ක්‍රිකට් පාලක මණ්ඩලය ඊළඟ අධිරණ ලෑස්ති කරලා තිබ්බා නම් මේ ලෝක කුසලානයේදී අපට අත්වන්නට නියමිත අන්ත පරාජය ලැබෙන්නේ. ඒ නිසා දැන් කෝච්චිය ප්‍රමාද වැඩි. ඒ නිසා ඔබතුමා ඒක අඩුමතරමින් ඊළඟ අවුරුදු හතරවත් ඉලක්ක කරලා අලුත් පාලක මණ්ඩලයත් එක්ක නිශ්චිත වැඩපිළිවෙලක් ගෙනහිල්ලා මේක ගමට ගෙනියන්න කියලා මම ඔබතුමාගෙන් ඉල්ලා හිටනවා. 1996 දී අර්ජුන රණතුංග මැතිතුමාගේ නායකත්වයෙන් අපේ රටට ගෙනාවු ගෞරවය අඩුමතරමින් තව අවුරුදු 6කින් බැරිනම් 8කින් හරි නැවත වතාවක් ගෙන එන්න තරුණ ඇමතිවරයෙක් හැටියට ඔබතුමාට පුළුවන්. ඒක කරන්න බැරි නම් ඔබතුමාගෙන් තොඩන්නේ නැහැ කියලා කියන්න වෙනවා. තරහා වෙන්න එපා. මේක මේ හයිය ගන්න. අපි හයිය දෙනවා මේ බුකීකාරයන්ට සහ සූදුකාරන්ට යට වෙන්නේ නැතුව ඒ වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරන්න කියලා හිටනවා. ඊළඟට ඔබතුමාගේ අමාත්‍යාංශය තමයි මේ ගෘහ මේ විදේශ රැකියාව වලින් එන ආදායම. දැන් 2017 අවුරුද්දේ රුපියල් බිලියන් 1091ක් ඇවිල්ලා තියෙනවා. මේක දළ දේශීය නිෂ්පාදිතයෙන් 15%ක් පමණ. දැන් මේ අයට මංගල සමර විරාමතුමා විදේශ රටවල් වලට ගිහිල්ලා අරාබි කාර්යයන්ගේ දෙපතුල් වල වැටිලා දුක් මහන්සි වෙලා අපේ අම්මාවරු සහෝදර සහෝදරිය වැඩ කරලා එනවා. ඒ එන අයට ගෙයක් දොරක් හදාගන්න ඒකට නිවාස ණය ක්‍රමය අඳුනලා දුන්නම අපේ විපක්ෂයේ උදවිය ඒකටත් කුහක ගම්මින් විනා වෙනවා. මේ රටේ දළ දේශීය නිෂ්පාදනයේ 15%ක් ගේන උදවිය ඒ අයගේ බලාපොරොත්තු රට යන්නේ මොකටද? ඒ බලාපොරොත්තු අපි ලබා දුන්නම ඒ හිනාව වීම ගැන කුහකත්වයෙන් ඔබට ගිහිල්ලා හොඳ දෙයට හොඳයි කියලා කියන්න පුරුදු වෙන්න කියලා මං ඉල්ලා හිටනවා. ඒකම අද දවසේ තව වැයශීර්ෂයක් තියෙනවා අපේ ඉඩම් අමාත්‍යාංශය. අපේ ගායන්ත කරුණාතිලක ඇමතිතුමාට මම ස්තුතිවන්ත වෙනවා පුද්ගලිකව. එතුමා මේ ඉඩම් ඔප්පු ලබා දීම සඳහා අරගෙන තියෙන වැඩපිළිවෙල සම්බන්ධ විශේෂයෙන්ම මම නියෝජනය කරන කොළොන්නාව ආසනේ පවුල් 4000කට ආසන්න ප්‍රමාණයක් තියෙනවා. ගරු ඇමතිතුමනි ඔප්පු ගන්න බැරුව ඔබතුමා ආවයින් පස්සේ තමයි අන්තිම අවුරුදු 10ටම අපි ඔප්පු 100 ගාණක් දෙන්න පුළුවන් වුණා. ඒ නිසා ඔබතුමා රටේ අනිත් පළාත්වල ගෙනියන වේගවත් වැඩසටහන මේ කොළඹ නගරයේදී ප්‍රායෝගිකව ක්‍රියා කිරීමේ ගැටලු තියෙනවා. මොකද ඒ කාලේ රණසිංහ ප්‍රේමදාස මැතිතුමත් වීරසිංහ මල්ලි මාර්තිය මැතිතුමත් හදපු බොහෝ
විනාඩි 2ක කාලයක් ගරු මන්ත්‍රීතුමා
අවසන් කරනවා. හදපු බොහෝ මේ ගෙවල් වල මුල්ලිඩම් කාර්ය කොහෙද කියලා හොයාගන්න බෑ. ඒවායේ අයිතිය කාටද තියෙන්නේ කියලා හොයාගන්න බෑ. මේවා අපි දිස්ත්‍රික් ලේකම් කාර්යාලයට, ඉඩම් රෙජිස්ටර් දෙපාර්තමේන්තුවට, ප්‍රාදේශීය ලේකම් කාර්යාලය ගන්න රස්තියාදු වෙලා, ජනතාව රස්තියාදු වෙලා ඒ අයට ඔප්පු ලබා ගන්න බැරි වෙලා තියෙන නිසා රටේ අනික් පළාත් වලට වඩා කොළඹ ඔප්පු ලබා දීමේ ප්‍රායෝගික ගැටලු ගණනාවක් තියෙනවා. ඒ නිසා මම ඔබතුමාට යෝජනා කරනවා අවුරුදු 10කට වඩා පදිංචි වෙලා ඉන්න අයට ඔප්පු ලබා දෙන්න පුළුවන් මොකක්hari පණතක් හරි ගෙනල්ලා මේ වැඩ කටයුත්ත කරලා මේ ඒ අයගේ ඒ අයිතිවාසිකම ලබා දෙන්න කියලා. ඉතාලම ඔබතුමා ආවත් අපිට පෙන්වන්න පුළුවන් සමහර උදවිය ඉන්නවා අවුරුදු 40කට වැඩි පදිංචි වෙලා ඉන්නවා. ඔප්පුවක් නැහැ. නිවාස ණයක් ගන්න බෑ. ළමයෙක් ඉස්කෝලේ දාගන්න බෑ. විශේෂයෙන්ම කොළොන්නාව ආසනයේ තියෙන කොළොන්නාව බාලිකා විද්‍යාලය ඉදිරිපිට ජීවත් වෙන ඉතාලම අහිංසක ජනතාවට ඒ දරුවන්ගේ කොළොන්නා බාලිකා විද්‍යාලයට දාන්න බෑ. මීටර 100ක් නැ ඉස්කෝලේ ඉඳලා තමයි පදිංචි ගෙදරට. ඒ අයට ඉස්කෝලේ යන්න බෑ. ඒ නිසා ඒ අවස්ථාව ලබා දෙන්න කියලා ඉල්ලා සිටමින් අවසාන වශයෙන් නැවත වතාවක් හරින් පනන්ඩ මැතුමාට මම ඉල්ලා සිටිනවා ඔබතුමා ක්‍රීඩා ඇමතිතුමා ක්‍රිකට් ඇමති නෙමෙයි වෙන්න පුළුවන් නමුත් රටේ මිනිස්සු අනිත් ක්‍රීඩාවන්ට වඩා ක්‍රිකට් වල ඉන්නේ ක්‍රිකට් ඔබට බාරයි අපි බලාපොරොත්තුෙන් ඉන්නවා ඔබතුමා එක හදයි කියලා ඔබතුමා හැදුවේ නැත්නම් අපේ රටට දෙයියන්ගෙන් පීටයි අපිට ඔබතුමාටත් එරෙහි වෙන්න වෙන බව කියමින් මගේ කතාව අවසන් කරන ඔබම ස්තුතියි
බොහොම ස්තුතියි ඊළඟට ගරු ශ්‍රී නේෂන් මන්ත්‍රීතුමා
நன்றி சபைக்கு தலைமை தாங்குகின்ற கௌரவ உறுப்பினர் அவர்களே இன்றைய விவாதத்தில் காணி காணி சீர்திருத்தம் பற்றிய விடயத்தோடு விளையாட்டுத்துறை மற்றும் வெளிநாட்டு தொழில்நாய்ப்போடு சம்பந்தப்பட்ட விடயங்கள் என்று சில விடயதானங்கள் இருக்கின்றன அந்த வகையில் முதலாவதாக இந்த காணி காணி சீர்திருத்தம் சம்பந்தப்பட்ட விடயத்தை பற்றி நாங்கள் நோக்க வேண்டியிருக்கின்றது இந்த காணியோடு சம்பந்தப்பட்ட விடயங்களை கையாளுகின்ற அமைச்சரை பொதுவாக எல்லோரும் நேர்மையாக பணியாற்றுகின்றவர் கண்ணியமான ஒரு அமைச்சர் என்று பொதுவான ஒரு கருத்து இருக்கின்றது ஆனால் இந்த அமைச்சரின் கீழ் பணியாற்றுகின்ற பல்வேறு பதவிகளை வகிக்கின்றவர்கள் இருக்கின்றார்கள் அந்த பதவிகள் வகிக்கின்றவர்களும் அமைச்சரின் பெயரை பாதுகாக்கக்கூடிய விதத்தில் அவர்கள் நடந்து கொள்ள வேண்டும் ஏனென்றால் நான் கடந்த காலத்தில் இந்த எல்ஆர்சி நிலம் சம்பந்தமாக நான் உங்களிடம் வந்து ஒரு சின்ன ஒரு முறைப்பாடு ஒன்றை செய்திருந்தேன் நீங்கள் அதை கரிசனையோடு நீங்கள் அவதானித்தீர்கள் அது சம்பந்தமாக நீங்கள் சேர்மனிடம் சொன்னபோது சேர்மன் அந்த விடயத்தை முறையாக அணுகி அதற்குரிய ஒரு தீர்வை தந்திருக்கின்றார் அதற்காக நான் நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன் சில இடங்களில் இந்த காணி சம்பந்தமான சில உத்தியோகத்தர்கள் சில சில தவறுகளை விடுகின்றார்கள் அந்த தவறுகள் விடுகின்றவர்களை கொஞ்சம் அவதானிக்க வேண்டிய ஒரு நிலைமை இருக்கிறது உங்களை பொறுத்த மட்டும் எங்களுக்கு எந்த விதமான சந்தேகமும் இல்லை நீங்கள் சரியாக உங்களுடைய கடமையை ஆற்றுவீர்கள் என்ற நம்பிக்கை இருக்கின்றது உங்களுக்கு கீழ் பணியாற்றுகின்ற சேர்மன் அவரும் கூட இந்த நான் கடந்த காலத்தில் ஒரு காணி சம்பந்தமான ஒரு பிரச்சனை அதாவது வெளிநாட்டில் வசிக்கின்ற ஒருவர் 180க்கும் மேற்பட்ட ஏக்கர் காணிகளை வைத்திருந்தார் அதே நேரத்தில் ஒரு ஏழை விவசாயி 16 ஏக்கர் 4 பேர் சேர்ந்து ஒரு 16 ஏக்கர் காணிகளை வைத்திருந்தார் இதில் நீண்ட காலமாக ஒரு இழுபறி நிலைமை காணப்பட்டு கடைசியாக என்னிடம் அந்த விடயம் கொண்டு வரப்பட்டது அதை உங்களின் கவனத்திற்கு தந்தேன் நீங்கள் உடனடியாக சேர்மனிடம் கொடுத்தீர்கள் அந்த சேர்மன் அந்த விடயத்தை சரியாக அணுகி முடித்து அதற்காக உங்களிடம் நன்றி தெரிவித்துக் கொள்கின்றேன் சில ஒரு சிலர் சில வேளைகளில் இந்த விடயங்களில் தவறு விடுவது போன்று தெரிகின்றது அவர்களை நான் நேரடியாக உங்களிடம் அது சம்பந்தமான சில விடயங்களை உங்களிடம் நேரடியாக சொல்லுவதற்கு இருக்கின்றேன் அதனோடு இன்னொரு விடயம் என்னவென்றால் நீங்கள் இப்போது குறிப்பிட்ட குறைந்த காலத்திற்குள் இந்த மினிஸ்ட்ரியை நீங்கள் பொறுப்படுத்த வருகின்ற வகையில் நான் இந்த காணி விடயத்தை சில தரகர்கள் இருக்கின்றார்கள் சில அதிகாரிகள் இருக்கின்றார்கள் அதாவது இந்த பிரதேச செயலாளர் மட்டங்களில் காணப்படுகின்ற சில நேர்மையாக பணியாற்றுகின்ற அதிகாரிகளை நான் குறிப்பிடவில்லை சில தரகர்கள் இருக்கின்றார்கள் இந்த காணியை ஒரு வியாபார பொருளாக பயன்படுத்தி வருகின்றார்கள் அதாவது அவர்கள் இந்த ஆவணங்களை கூட சில வேளைகளில் ஒரு உண்மையான ஆவணங்கள் போன்று தயாரித்து செயல்படுகின்ற ஒரு தன்மை காணப்படுகின்றது அவை சில வேளைகளில் மாவட்ட செயலகங்களில் உருக்குலைந்து போன சில உறுதிகள் அல்லது சில சில ஆவணங்கள் காணப்படும் இந்த ஆவணங்களை வைத்துக் கொண்டு சில பிழையான சில வழிகாட்டல்களை செய்கின்றார்கள் உங்களுடைய காலத்தில் இப்படியான குறைபாடுகளை தீர்க்கக்கூடிய ஆளுமை பலம் அல்லது நேர்மை உங்களிடம் இருக்கின்றது என்று நான் நினைக்கின்றேன் அவற்றை நீங்கள் சிறப்பாக செய்வீர்கள் என்று நினைக்கின்றேன் அதேவேளை எங்களுடைய யாழ்ப்பாணத்தைச் சேர்ந்த எமது சிரேஷ்ட பாராளுமன்ற உறுப்பினர் திருவாளர் மாவை சேனாதிராஜா அவர்கள் இப்போது என்னிடம் சில தகவல்களை தந்திருக்கின்றார் அந்த விடயத்தையும் தங்களின் கவனத்திற்கு தர விரும்புகின்றேன் அதாவது காங்கேசன் துறை தொகுதிக்கு உட்பட்ட வலிவடக்கு பிரதேசம் குறிப்பாக அந்த பிரதேசம் வந்து J226 கிராம சேவகர் அந்த பிரதேசத்துக்கு உட்பட்ட கீரிமலை பிரதேசம் அதனை அண்டிய பிரதேசம் இந்த பிரதேசம் நகுலேஸ்வரம் என்கின்ற இந்த ஆலயத்தோடு சம்பந்தப்பட்ட ஒரு காணியையும் மற்றது சீமேந்து தொழிற்சாலை அமைந்திருக்கின்ற நிலம் அதாவது அது 234J குறியீடப்பட்ட பிரதேசங்கள் இந்த பகுதிகள் உங்களிடமும் அது சம்பந்தமான ஒரு முறைப்பாடுகளை தந்திருப்பதாக சொல்லியிருக்கின்றார்கள். 22 மாதம் அதாவது அண்மையில் அதனை நில அளவீடு செய்வதற்காக உத்தேசித்திருப்பதாகவும் இது மக்கள் மத்தியில் ஒரு பிரச்சனையை கிளப்பியிருப்பதாகவும் அவர் சொல்லியிருக்கின்றார். எனவே இதனை தடுத்து நிறுத்தி அந்த பிரதேசங்கள் சீமெந்தி தொழிற்சாலைக்கு சொந்தமான ஒரு பிரதேசங்களாகவும் அதே நேரத்தில் கிரிமலை அந்த புனித பிரதேசத்திற்கு சொந்தமான ஒரு பிரதேசமாக இருக்கின்றதாகவும் குறிப்பிட்டிருக்கின்றார். இது ஒரு சுற்றுலா பிரதேசமாக பிரகடனப்படுத்துவதற்காக அதனை சுவீகரிப்பதற்காக முயற்சிகள் எடுக்கப்படுவதாக சொல்லப்பட்டிருக்கின்றது. இது சம்பந்தமான விடயத்தை பிரதம மந்திரி அவர்கள் உங்களிடம் உங்கள் கௌரவ அமைச்சர் உங்களிடமும் அதே போன்று ஜனாதிபதியிடமும் பிரஸ்தாபித்திருப்பதாக இருக்கின்றபடியால் இந்த விடயம் மக்கள் மத்தியில் ஒரு அதிருப்தியை ஏற்படுத்தி இருக்கின்றபடியால் இதனை தடுத்து உரிய முறையில் அணுகி அதற்குரிய செயல்பாட்டை முன்னெடுக்குமாறு கௌரவ பாராளுமன்ற உறுப்பினர் மாவை சேனாதிராஜ் அவர்கள் எனக்கு இந்த தகவல்களை தந்திருக்கின்றார். இதனை சரியான முறையில் நீங்கள் முன்னெடுப்பீர்கள் என்கின்ற நம்பிக்கை இருக்கின்றது. அதேபோன்று இந்த நிலம் சம்பந்தமான விடயம் மிகவும் கடினமான விடயம், கவனமாக கையாள வேண்டிய ஒரு விடயமாக அமைந்திருக்கின்றது. எனவே இந்த நிலம் சம்பந்தமான விடயத்தில் இப்போது ஏற்பட்டிருக்கின்ற பிரச்சனை என்னவென்றால் பல்வேறுபட்ட நிலங்கள் இருக்கின்றது. அதாவது வன இலாகாவிற்கு சொந்தமான நிலம், காணி சீர்திருத்த ஆணைக்குழுவிற்கு சொந்தமான நிலம், அதேபோன்று வன ஜீவராசிகள், மகாவலி, அதேபோன்று தொல்பொருளியல் மற்றும் அரச காணிகள் என்றெல்லாம் பல்வகை காணிகள் காணப்படுகின்றன. இந்த காணிகள் விடயத்தில் அநேகமாக இப்போது பல பிரச்சனைகள் எழுந்து கொண்டிருக்கின்றது. சன பெருக்கம், அதே போன்று அவர்களுக்கு குடியிருப்பு நிலங்கள் தேவை என்கின்ற ஒரு நிலைப்பாடு, அதனோடு சேர்த்து இன்னொரு விடயம் என்னவென்றால் பயிற்சி நிலம் தேவைப்படுகின்ற இந்த நிலையில் சில வேளைகளில் இந்த குறியீடுகள் அந்த காணிகளை எல்லைப்படுத்தப்படுத்திருக்கின்ற விடயத்தில் சில பிரச்சனைகள் மக்கள் மத்தியில் எழுந்து கொண்டிருக்கின்றது. எனவே இந்த விடயத்தில் மக்கள் மத்தியில் ஏற்படுகின்ற அதிருப்திகள் அதிர்வலைகளை கருத்தில் கொண்டு அதற்குரிய நடவடிக்கைகளை நீங்கள் சிறப்பாக எடுப்பீர்கள் என்ற நம்பிக்கை இருக்கின்றது. அவ்வாறான பிரச்சனைகள் எழுகின்ற போது உங்கள் கவனத்திற்கு கொண்டு வருகின்ற போது நீங்கள் அதனை சரியான முறையில் செய்யக்கூடியவர், ஏனென்றால் நான் கொண்டு வந்த பிரச்சனையையும் கூட நீங்கள் சரியாக அணுகி இருக்கின்றீர்கள், இவற்றை செய்ய வேண்டும். அதேவேளை இன்னொரு பிரச்சனை, இந்த மட்டக்களப்பு பிரதேசத்தை அண்டிய பகுதிகளில் பயிற்சிகையில் ஈடுபட்ட பலர் தற்போது இயந்திர வலுக்களை பாவிக்கின்ற காரணத்தினால் இந்த கூலி தொழிலாளிகள் தங்களுடைய தொழில் வாய்ப்புகளை இழந்த நிலையில் அநேகமாக இந்த கால்நடைகளை வளர்க்கின்ற உடையங்களில் ஈடுபட்டுக் கொண்டிருக்கிறார்கள். இந்த கால்நடைகளை வளர்க்கின்ற போது அவர்களுக்கு மேய்ச்சல் தரை சம்பந்தமான பிரச்சனைகள் ஏற்படுகின்றன. அநேகமாக மேய்ச்சல் தரையாக இருக்கின்ற இடங்கள் இப்போது வன இலாகாவிற்கு சொந்தமான இடங்களாக இருக்கலாம், அல்லது வெறும் தரிசு நிலங்களாக காணப்படலாம். இவ்வாறான நிலங்களில் அவர்கள் பயிற்சிகை அவர்களுக்கு சில தொழில் வாய்ப்புகளை பெறுவதற்கு ஒரு பொருத்தமற்று போய்விட்டது. ஏனென்றால் அறுவடை செய்கின்ற அந்த அருவி வெட்டுகின்ற தொழிலாளிகள் இப்போது அந்த தொழிலை இழந்து விட்டார்கள். இழந்ததன் காரணமாக இப்போது அவர்கள் அநேகமாக கால்நடை வளர்ப்புகளில் ஈடுபடுகின்றார்கள். இந்த கால்நடை வளர்ப்புகளில் ஈடுபடுகின்ற போது மேய்ச்சல் தரை பிரச்சனைகள் ஏற்படுகின்றது. குறிப்பாக இந்த கிரான் பிரதேசம் என்று சொல்லப்படுகின்ற பிரதேசம், ஏராவூர் பிரதேசம், பவுனதீவு பிரதேசம், கோரதீவு பிரதேசம் என்கின்ற இடங்களில் இந்த மேய்ச்சல் தரை பிரச்சனைகள் எழுகின்றன. அங்கு மாடுகளை கொண்டு அவர்கள் பட்டிகளாக பண்ணைகளாக வளர்க்கின்ற போது அங்கு இருக்கின்ற வனஜீவராசிகள் திணைக்களமாக இருக்கலாம், அல்லது வனையிலாக திணைக்களங்களாக இருக்கலாம், அவர்கள் அந்த பசுக்களை அல்லது கால்நடைகளை பராமரிப்பதற்கு அந்த இடங்களுக்கு கொண்டு செல்ல வேண்டிய ஒரு துப்பாக்கிய நிலையில் இருக்கின்றார்கள். இந்த நேரத்தில் அவர்களுக்கும் இவர்களுக்கும் இடையில் சில மோதல்கள் ஏற்படுகின்றன. எனவே இதனை தவிர்ப்பதற்கு ஏற்ற விதத்தில் மேய்ச்சல் தரை அந்த கால்நடைகள் தங்களுடைய உணவை பெறுவதற்குரிய மேய்ச்சல் தரைகளை பிரகடனப்படுத்திவிட்டால் இப்படியான மோதல்களை தவிர்த்துக் கொள்ளலாம். குறிப்பாக நான் அடையாளம் கண்ட பகுதிகள் இந்த கிரான் பிரதேச செயலகம், அதாவது கோர்லை பற்றி தெற்கு பிரதேசம், ஏராவூர் பற்று பிரதேசம், கோரதீவு பற்று பிரதேசம், அடுத்ததாக மண்மனை மேற்கு பிரதேசம் போன்றவற்றில் இந்த மேய்ச்சல் தரை பிரச்சனைகள் காணப்படுகின்றன. இந்த இடத்தில் மயிலத்தனமடு, மாதவனை, கருவாச்சோலை, இதேபோன்று வெள்ளக்கல் போன்ற இடங்களில் இந்த மேய்ச்சல் தரை பிரச்சனைகள் காணப்படுகின்றன. எனவே தயவு செய்து இந்த மேய்ச்சல் தரை பிரச்சனைகள் இருக்கிற இடங்களை அடையாளம் கண்டு இந்த அந்த கால்நடைகளை வளர்ப்பதற்கு ஏற்ற விதத்தில் உரிய ஒரு நடவடிக்கை எடுக்க வேண்டும். இதனை வர்த்தமானியில் பிரசுரிப்பதன் மூலமாக இந்த வன ஜீவராசிகள் அல்லது வன இலாகாக்கள் மற்றும் அதனோடு சம்பந்தப்பட்ட அதிகாரிகளுக்கும் இந்த பண்ணையாளர்களுக்கும் இடையில் ஏற்படுகின்ற பிரச்சனைகளை தவிர்த்துக் கொள்வதற்குரிய வாய்ப்பு அதிகமாக இருக்கும் என்பதையும் தங்கள் மேலான கவனத்திற்கு தருகின்றேன். இதேபோன்று இன்னும் ஒரு பிரச்சனை இருக்கின்றது. அதாவது கடந்த காலத்தில் பாடசாலைகளுக்கு சொந்தமாக இருந்த காணிகள், அதே போன்று மயானமாக இருந்த காணிகள், அதே போன்று மீனவர்கள் கடற்கரைகளில் மீன் பிடிக்கின்ற போது அவர்கள் பக்கத்தில் இருக்கின்ற காணிகள் என்ற காணிகள் இப்போது பல்வேறுபட்ட தேவைகளுக்காக பயன்படுத்தப்படுகின்றன. உதாரணமாக இது பாதுகாப்பு அமைச்சோடும் சம்பந்தப்பட்ட ஒரு விடயம், முரக்கட்டான் சேனை என்று சொல்லப்படுகின்ற ஒரு பாடசாலைக்கு சொந்தமான காணி நீண்ட காலமாக ராணுவ முகாமாக இருந்து கொண்டு வருகின்றது. இது பற்றி நாங்கள் ஜனாதிபதி செயலணி கூட்டத்தின் போதும் பிரஸ்தாபித்திருந்தோம், அதே போன்று பாதுகாப்பு அமைச்சின் கூட்டத்தின் போது பிரஸ்தாபித்திருந்தோம். இப்போது தங்களின் கவனத்திற்கு தருகின்றோம். முரக்கட்டான் சேனை என்று சொல்வது ஒரு பிரைமரி பாடசாலை, ஆரம்ப பாடசாலை இருக்கின்ற ஒரு காணி. 1990 இப்போது அது ராணுவ முகாமாக இருந்து வருகின்றது. பக்கத்தில் இருக்கின்ற தனியார் காணிகளும் இந்த ராணுவ முகாம்களால் ஆக்கிரமிக்கப்பட்ட நிலையில் இருந்து இப்போது அந்த தனியார் நிலங்கள் ஓரளவு விடுவிக்கப்பட்டிருக்கின்றது. அந்த பாடசாலை காணி இன்னும் விடுவிக்கப்படவில்லை, அண்மையில் விடுவிக்கப்படுவதாக பல கருத்துக்கள் கூறப்பட்டது, இன்னும் அது விடுவிக்கப்படவில்லை. அதற்குரிய ராணுவ முகாமுக்குரிய பதில் காணி கூட கும்பு புன்னைக்குடா என்கின்ற இடத்தில் அடையாளம் கண்டிருந்தார்கள். எனவே அந்த பாடசாலை காணியை விடுவித்து அவர்கள் அந்த பாடசாலையை நடத்துவதற்கு ஒரு பிரைமரி பாடசாலை, இப்போது அந்த பாடசாலை ஒரு இரண்டாம் நிலை பாடசாலை, ஒரு ஆற்றுக்கு அண்மையில் அந்த பாடசாலையை நகர்த்தி இருக்கின்றார்கள். பிரைமரி என்று சொல்லப்படுவது முதலாம் தரத்திலிருந்து ஐந்தாம் தரத்திற்கு உட்பட்ட சிறு மாணவர்களை கொண்ட பாடசாலை. அந்த பாடசாலை இப்போதும் ராணுவ முகாமாக 29 வருடங்களாக இருந்து வருகின்றது. தயவு செய்து பாதுகாப்பு அமைச்சோடு நீங்கள் கலந்து பேசி இதனை இப்போது கூட பல ஆர்ப்பாட்டங்கள் அது சம்பந்தமாக நடந்து கொண்டிருக்கிறது. இதே நேரத்தில் ஒரு நன்றி கூற வேண்டும். கடந்த காலத்தில் போலீசார் பொக்கடிச்சோலை பிரதேசத்தில் தங்களுடைய கையகப்படுத்தியிருந்த ஒரு ஆசிரிய மத்திய நிலைய காணி விடுவிக்கப்பட்டிருக்கின்றது. இவ்வாறும் சில நல்ல விடயங்கள் நடந்திருக்கின்றது. அதே போன்று இந்த முரக்கட்டாஞ்சேனை என்று சொல்லப்படுகின்ற ராணுவ முகாம் இருக்கின்ற காணி, அதே போன்று குறுக்கல் மடம் பாடசாலைக்கு சொந்தமான ஒரு காணி. குறுக்கல் மடம் என்று சொல்லப்படுவது ஒரு சிறிய கிராமம், கடற்கரைக்கு பக்கத்தில் இருக்கிற கிராமம், அங்கு காணி தட்டுப்பாடு அதிகமாக இருக்கின்றது. அதே நேரத்தில் அவர்கள் இது பாடசாலைக்கு சொந்தமான ஒரு காணி, ஒரு விளையாட்டு மைதானமாக பயன்படுத்தக்கூடிய காணியும் கூட ராணுவத்தினர் இப்போது அதனை பிடித்திருக்கின்றார்கள். அதனையும் விடுவிப்பதற்குரிய நடவடிக்கையை நீங்கள் எடுக்க வேண்டும். இதே போன்று தாண்டியடி என்று சொல்லப்படுகின்ற பவுனதீபி பிரதேசத்தில் இருக்கின்ற ஒரு மயான பூமி, அதாவது இறந்த உடல்களை புதைக்கின்ற அந்த மயான பூமி கூட ஒரு விசேட அதிரடிப்படையினரின் கட்டுப்பாட்டுக்குள், அந்த அதாவது புதைக்கப்பட்ட உடல் நிலத்திற்கு கீழே இருக்கின்ற போது, அதாவது சமாதிகள் நிலத்திற்கு கீழே இருக்கின்ற போது சப்பாத்து கால்களால் அவர்கள் நடந்து கொண்டிருக்கின்ற நிலைமை அந்த பிரதேசத்தில் இருக்கிற மக்கள் மத்தியில் ஒரு வேதனையை தருகின்றது. எனவே இந்த ஒரு மயானமாக இருக்கின்ற பூமி, ஒரு ராணுவமாக இருக்கலாம் அல்லது போராளிகளாக இருக்கலாம், சாதாரண மக்களாக இருக்கலாம், அவர்கள் இறந்ததன் பின்னர் கௌரவமாக மதிக்கப்பட வேண்டும். துட்டகைமனு கூட கடந்த காலத்தில் வெள்ளாளனோடு யுத்தம் செய்ததன் பின்னர் வெள்ளாளன் இறந்த பின்னர் அந்த சமாதியை ஏற்படுத்திவிட்டு அந்த சமாதிக்கு மரியாதை கொடுக்க வேண்டும் என்று ஒரு கண்ணியமாக நடந்திருக்கின்றார். ஒரு மன்னனாட்சி நடைபெற்ற காலத்தில் கூட அவ்வாறு நடந்திருக்கின்றது. இது ஒரு சமாதியாக இருக்கின்றது, இறந்த பல உடலங்கள் புதைக்கப்பட்ட சமாதியில் அதற்கு மேலாக ஒரு அதிரடிப்படை முகாமை வைத்திருக்கின்றார்கள். இதனை ஒரு யூனிசெஃப் அதிகாரி பார்த்து போட்டு சொன்னார், இது ஒரு அடிப்படை உரிமை மீறல் விடயம் என்று கூட கடந்த காலத்தில் அவர் சொல்லியிருந்தார். எனவே தயவு செய்து அந்த தாண்டியடி என்று சொல்லப்படுகின்ற வவுணதீவு பிரதேச செயலக பிரிவுக்குள் உட்பட்ட அந்த மயான பூமியை விடுவித்து அதனை மயான பூமியாக இருப்பதற்கு வழிகோல வேண்டும் என்று இந்த இடத்தில் உங்களிடம் அன்பாக கேட்டுக் கொள்கின்றேன். அதே போன்று இன்னொரு விடயம் சொல்ல வேண்டும். இப்போது இந்தியாவில் இருந்து எங்களுடைய அகதிகள் இந்த நமது நாட்டிற்கு திரும்பக்கூடிய ஒரு விருப்பத்தில் இருக்கின்றார்கள். அவர்களுக்கும் குடியேறுவதற்கு உரிய காணிகள் தேவைப்படுகின்றது, வீடுகள் தேவைப்படுகின்றது. எங்களுடைய கௌரவ அமைச்சர் சஜித் பிரேமதாஸ் அவர்கள், மற்றது மீள்குடியேற்ற அமைச்சுக்கு பொறுப்பாக இருக்கின்ற எங்களுடைய பிரதம மந்திரி போன்றவர்கள் அந்த காணிகளை அடையாளப்படுத்தி அவர்களுக்குரிய வீடுகளை பொருத்தமாக கட்டி கொடுக்கின்ற போது அவர்கள் அங்கிருந்து நாட்டை நோக்கி வருவதற்கு விருப்பத்தோடு இருக்கின்றார்கள். எனவே இந்த விடயத்திலும் உங்களுடைய கவனம் செலுத்தப்பட வேண்டும் என்று நான் வேண்டிக் கொள்கின்றேன். அதே போன்று உங்களுடைய காணி அமைச்சில் இப்போது பல திருத்தங்கள் செயல்பாடுகள் நடைபெற்றுக் கொண்டிருந்தாலும் ஒரு சிலருடைய செயல்பாடு நான் வேண்டுமென்றால் இப்படி தவறாக நடந்து கொள்ளுகின்றவர்கள் யார் என்பதை நேரடியாக உங்களுடைய கவனத்திற்கு கொண்டு வந்து இந்த உங்களுடைய அமைச்சு ஒரு சீரான சிறப்பான அமைச்சாக செயல்படுவதற்குரிய அந்த விடயங்களை தருகின்றேன். சில பிரதேச செயலகங்களில் இருக்கின்றவர்களும் கூட சில வழிகளில் அந்த காணி விடயத்தில் மிகவும் ஆசைப்படுகின்றார்கள் அந்த பதவியை வகிப்பதற்கு. சிலர் கண்ணியமாக வேலை செய்கின்றவர்களை நான் சொல்லவில்லை. இந்த இடத்தில் அடுத்ததாக இந்த விளையாட்டுத் துறையை பற்றி நான் பேச வேண்டிய ஒரு நிலைப்பாட்டில் இருக்கின்றேன். விளையாட்டுத்துறை அமைச்சர் ஒரு இளம் அமைச்சராக இருக்கின்றார். எங்களுடைய நாட்டுக்கு பெருமை சேர்த்த கிரிக்கெட் துறையில் பெருமை சேர்த்து 1996 எங்களுக்கு உலக அந்த வெற்றி நாயகனாக அந்த வெற்றியை பெற்று தந்த அர்ஜுன ரணதுங்க கௌரவ அமைச்சர் அவர்கள் இருக்கின்றார்கள். ஆகவே இந்த இடத்தில் இந்த விளையாட்டுத்துறை அந்த காலத்தில் 1990களில் மிகவும் ஒரு வளர்ச்சியடைந்த நிலையில் காணப்பட்டது. அதற்கு பின்னர் இப்போது ஒரு அதன் என்ன நடந்தது என்று தெரியவில்லை. ஆராயப்பட வேண்டிய விடயம், அடிக்கடி அப்படிப்பட்ட ஒரு அனுபவம் வாய்ந்த ஒரு கிரிக்கெட் வீரர் அமைச்சராக இருக்கின்ற போது அவருடைய ஆலோசனைகளையும் பெற்றுக்கொண்டு எமது விளையாட்டுத்துறையை விருத்தி செய்ய வேண்டிய ஒரு நிலைமையில் இருக்கின்றது. அதே நேரத்தில் கௌரவ அமைச்சரிடம் கேட்டுக்கொள்வது, தொகுதிகள் தோறும் ஒரு பிரபல்யமான மைதானங்களை அமைத்தல். அண்மையில் கிளிநொச்சிக்கு சென்ற ஒரு வசதிகளோடு கூடிய உயர்தரமான ஒரு மைதானத்தை கௌரவ அமைச்சர் ஹரின் பெர்னாண்டோ அவர்கள் அமைத்திருந்தார். அதற்காக நாங்கள் நன்றிகளை தெரிவித்துக் கொள்கின்றோம். இதேபோன்று ஒவ்வொரு மாவட்டத்திலும் தொகுதிகளிலும் இப்படிப்பட்ட விளையாட்டு அரங்குகளை அமைப்பதன் மூலமாக இளைஞர்கள் விரக்தியடைந்த நிலையில் தவறான பாதைகளில் செல்லாமல், போதை வஸ்து பிரியர்களாக மாறாமல், இந்த விளையாட்டுத் துறையில் தங்களை அர்ப்பணித்து சிறந்த விளையாட்டு வீரர்களாக வருவதற்கு வழிவகுக்க வேண்டும். அதற்கு கௌரவ அமைச்சர் ஹரின் பெர்னாண்டோ அவர்களும் விளையாட்டுத் துறையில் மிகவும் ஒரு சாதனை படைத்த எங்களுடைய கௌரவ அமைச்சர் அர்ஜுன ரணதுங்க போன்றவர்களும் இந்த விளையாட்டுத் துறையை இந்த யுத்தத்தால் பாதிக்கப்பட்ட பிரதேசங்களில் இளைஞர்கள் யுவதிகள் சிறப்பாக பயின்று கொண்டு தேசிய மட்டத்தில் மாத்திரமல்லாமல் சர்வதேச மட்டத்திலும் தங்களுடைய புகழை பெற்றுக் கொள்வதற்குரிய நடவடிக்கைகளை எடுக்க வேண்டும் என்று இந்த இடத்தில் நான் கேட்டுக் கொள்கின்றேன். அதே நேரத்தில் இந்த யுத்தத்தால் பாதிக்கப்பட்ட பிரதேசங்கள் என்று சொல்லப்படுகின்ற மகளிர்தீவு என்கின்ற இடத்தில் ஒரு பெரிய மைதானம் அமைக்கக்கூடிய ஒரு இடம் இருக்கின்றது. அதேபோன்று திராய்மடு என்று சொல்லப்படுகின்ற இடம், அதேபோன்று இன்னும் சொல்லப்போனால் இந்த கோரகல்லி மடு என்ற இடங்களில் பெரிய 400 மீட்டர் கிரவுண்ட்ஸ் அமைக்கக்கூடிய அந்த கட்டமைப்பு வசதிகள் ஒரு பிரதான பாதைக்கு பக்கத்தில் இருக்கின்றபடியால் இவற்றை செய்து இந்த விளையாட்டுத்துறையை அபிவிருத்தி செய்வதற்குரிய நடவடிக்கைகளை நீங்கள் செய்ய வேண்டும் என்று கேட்டுக்கொண்டு எனது உரையை நிறைவு செய்கின்றேன். நன்றி.
ஸ்தூதி. இலங்கட கரு ஹேஷா வித்தானகி மன்றித்துவா.
ஸ்தூதி கரு சபாபத்துமியனி. අද දින විවාදයට ගැනෙන අමාත්‍යංශ කීපය අතරින් ඉඩම් හා පාර්ලිමේන්තු කටයුතු ප්‍රතිසංස්කරණ කටයුතු අමාත්‍යංශය, ඒ වගේම විදුලි සංදේශ විදේශ රැකියා හා ක්‍රීඩා අමාත්‍යංශය සහ කම්කරු හා වෘත්තීය සමිති සම්බන්ධතා කැබිනට් නොවන අමාත්‍යංශ කියලා මේ අමාත්‍යංශ තුනේ වැඩි ශීර්ෂ අතරින් මම හිතන මට ඉතා සුළු කාලයක් ලැබිලා තියෙන වෙලාවේ මම යොදා ගන්නවා ඉඩම් හා පාර්ලිමේන්තු කටයුතු ප්‍රතිසංස්කරණ අමාත්‍යාංශය ගැන වචන කීපයක් කතා කරා. ගරු සභාපතිතුමියනි, මේ රටේ මේ අමාත්‍යාංශය කීර්තිමත් දේශපාලන නායකයෝ ඉතිහාසයේ පුරා ඔබ ඔලා තියෙනවා. ඒ එක එක අමාත්‍යවරු මේ රටට කරපු සේවයන් පිළිබඳව ජනතාවගේ හදවතේ මතකයේ තාමත් තියෙනවා අපේ ජ්‍යෙෂ්ඨ දේශපාලනඥයෝගේ ක්‍රියාකාරකම් පිළිබඳව. සා අද වෙනකොට මේ අමාත්‍යාංශය අපේ පාර්ලිමේන්තුවේ ආණ්ඩු පක්ෂයේ ප්‍රධාන සංවිධායකතුමා ගරු ගයන්ත කරුණාතිලක මැතිතුමා ගොනෝ. මම හිතනවා මේ අමාත්‍යාංශය හරහා මේ රටේ ජනතාවට කරන වැඩසටහන දේශපාලනඥයෙක් විසින් රටට සමාජයට කරන්න ඕන වැඩකට එහා ගිහ පුණ්‍ය කර්මයක් ඉදිරිය අපි දකිනවා. ග්‍රාමීය ප්‍රදේශවල ජනතාව ලබන සතුට. ඒ නිසා මේ යාපාලන රජය පත් වෙලා දිනසීයේ ඒ ආණ්ඩුව ආරම්භ කරු මොහොතේ ඉඳලා මේ දක්වා වෙනකොට මහා දැවැන්ත වැඩසටහනක් අත්‍යාගත්ත කරේ තියාගත්ත දැවැන්ත කරුණාතිලක මැතිතුමා ගරු අග්‍රාමාත්‍ය රනිල් වික්‍රමසිංහ මැතිතුමාගේ මහා වගකීමක් එතුමාට පවරන්නේ මේ රටේ ඔප්පු දසලක්ෂයක් දෙන්න ඒ වැඩසටහන ජාතික වැඩසටහන නිවැරදි මගට අරන් යන්න. ඒ වෙනුවෙන් අද වෙනකොට අපි දකිනවා එක දිස්ත්‍රික්කයක් එක පළාතක් නේ මුළු රට පුරා දීප ව්‍යාප්තව මේ වැඩසටහන ඉතාම සාර්ථකව කෙරෙනවා. අපි මේකෙදි විශේෂත්වය දකින්නේ මීට මේ පහුගිය ආණ්ඩුවලත් මේ අමාත්‍යාංශය දරපු අමාත්‍යවරු හිටිය අපි දන්න දැනට පාර්ලිමේන්තුවේ ඉන්නවා නන්නෝ කිව්වට රටේ මිනිස්සු දන්නවා. මේ අමාත්‍යාංශවල මේ ඉඩම් අමාත්‍යාංශයේ බොහෝ දෙනුනේ දේශපාලනඥයන්ගේ අතේ. ප්‍රදේශයේ දේශපාලන බලධාරයා තමයි තීන්දු කරන්නේ ඉඩම් අමාත්‍යාංශයේ වැඩ ටික කරන්නේ කොහොමද කියලා. ඇමතුමාට වඩා අමාත්‍යාංශයේ වගකීම් ටික ඇමතුමාටත් එහා ගිහිල්ලා ආසනයේ සංවිධායකතුමා තමයි කරන්නේ. අපෙත් පහුගිය මුල් කාලේ එහෙම තිබුණා. මම ගයන්ත ඇමතුමාට කිව්වා ලනු අරගෙන කොටු කරන්න අපේ කට්ටිය පොඩ්ඩක් දැඟලුවා. හැබැයි ඒ සියල්ල වෙනස් වෙලා අද හරි තැනකට ඇවිල්ලා තියෙනවා. කාටවත් චෝදනාවක් කරන්න බෑ. දේශපාලනඥයන්ගේ හිතගේ පරිදි පහුගිය කාලේ තමන්ට අවශ්‍ය විදියට ඉඩම් කොටු කරගත්ත ඒ හොර මංකොල්ලකම් අද නතර වෙලා තියෙනවා. ඒ වෙනුවට අහිංසක දුප්පත් මිනිහට මේ රටේ අවුරුදු ගානක් පරම්පරා ගානක් ඉඩමේ අයිතිය තමන්ට ලබා ගන්න දුක් විඳපු කාර්යාල පස්සේ ගිහිල්ලා අමාත්‍යාංශ පස්සේ ගිහිල්ලා දේශපාලනඥයෝ පස්සේ ගිහිල්ලා දුක් විඳපු අහිංසක මිනිස්සුගේ අතර අද ගිහිල් ඔප්පුව දෙනවා. ඔව් මහා විශාල පුණ්‍ය කර්මයක් කියලා කිව්වේ ඒකයි ගරු මේ සභාපතිතුමියනි. සර් සභාපතිතුමියනි අපි දකිනවා මේ කාර්යය කරන් යනකොට
සමහර දේශපාලන මේකා බලාගෙන ඉන්න බෑ.
මේකේ තියෙන වටිනාකම් පිළිබඳව ඉවරයිද?
තව විනාඩියක් තියෙන කතා කරන්න ගරු මන්ත්‍රීතුමා.
අගේ කිරීමක් කරන්න බෑ. මොකද උදාහරණ විදියට අපිට ඕන තරම් කියන්න තියෙනවා. මේ රටේ හදවත වගේ මේ කොළඹ නාගරික ප්‍රදේශයේ ඉඩම් ටික සින්නක්කරේ විකුණපු දේශපාලනඥයන්ට ආයි මොන කතාවද මොන සාක්ෂිද? මේ රටේ ඉඩම් කොහොමද තමන්ගේ දේශපාලනට අවශ්‍ය විදියට පාවිච්චි කරේ කියලා අර මල්වානේ තාම අයිතිකාරයෙක් හොයාගන්න බැරි ඉඩම් තියෙනවා, ගෙවල් තියෙනවා. එවැනි සෝබන නිකම් විහිළු සපේන දේශපාලනඥයෝ තමයි මේ රටේ ජනතාවගේ ඉඩම් බාරව හිටියේ. හැබැයි ඒ වෙනුවට අපි හොඳ උත්තරයක් දීලා තියෙනවා. ජාතියට ජාතිය අවස්ථාවයක් සපුරනවා. මං හිතනවා ගරු දයන්ත කරුණාතිගල මැතිතුමනේ ඔබතුමාට මේ පුණ්‍ය කර්ම ඇති මේ රටේ ජනතාව වෙනුවෙන් ඔබ කරන දේශපාලන මෙහෙ වෙනුවෙන් සම මම මේ අවස්ථාවක් කරගන්න ඔබ දේශපාලනික වශයෙන් මහා වෙනස්කම් කරන නායකයෙක්, නිර්මාණශීලී වෙනස්කම් කරන නායකයෙක්. මේ ඉඩම් අමාත්‍යාංශය හරහා අද රටේ නැවුම් ක්‍රමවේදයකට ජනතාව ආකර්ෂණය කරන ක්‍රමවේදයක විශේෂයෙන්ම ඉඩම් පරිසංස්කරණ කොමිෂන් සභාව කියන මහා හොර ගුලක් වෙලා තිබිච්ච ඒ ආයතනය අද ජනතාවට යහපත් ජනතාවට වැඩ කරන්න පුළුවන් ආයතනයක් බවට පරිවර්තනය
වෙනවා.
එවැනි ගමනක් යන්න හයිය ශක්තිය ඔබට එකතු කරන්න මම හිතනවා. හොඳ ලේකම්වරයෙක් ඉන්නවා, හොඳ ඉඩම් කොමිෂන් සභාවේ සභාපතිවරයෙක් ඇතුළු නිලධාරි මණ්ඩලයක් ඉන්නවා. ඒ ශක්තිය හයිය අරගෙන තවදුරටත් මේ රටේ අහිංසක දුප්පත් මිනිස්සු වෙනුවෙන් වැඩ කරන්න පුළුවන් හයිය ශක්තිය ලැබෙන්න කියනවා. වගේම දේශපාලනඥයන්ට අවශ්‍ය විදිහට මේ රටේ ඉඩම් ටික බෙදා ගන්න කොල්ල කන අනාගතේ ඉඩ නොනගෙන පුළුවන් නීති ප්‍රතිපත්ති හදන්න කියලා තිල්ලිමක් කරමින් මම නියන බවස්.
බොහොම ස්තුතියි. ඊළඟට ගරු චන්දිම වීරක්කොඩි මන්ත්‍රීතුමා.
ගරු සභාපතිතුමියනි, මේ රටේ අපි අයවැය විවාදයට ගනිද්දී රට පිළිබඳව මේ මොහොතේ ඇති වෙලා තියෙන ප්‍රශ්නය පිළිබඳව විනාඩියක් කතා කරලා අයවැය සම්බන්ධව කතා කරන්න මම අදහස් කරනවා. මේ මොහොතේ අපි හැමදෙනාම බලාගෙන ඉන්නේ ජිනීවවල මොකද වෙන්නේ කියලා. ජිනීවයි යෝජනාවලියක් එදා අපට එරෙහිව ඉදිරිපත් කරේ අපිත් එක්ක එකතු වෙලා ඇමරිකා එක්සත් ජනපදය. අද ඒ යෝජනාවලිය ඉදිරිපත් කරන්න ඇමරිකා එක්සත් ජනපදය එකතු වෙලා නැහැ. එයා පැත්තකට වෙලා ඉඳෙද්දි අපේ ඕනකමට රටවල් කීප දෙනෙක් එක්ක එකතු වෙලා අපි අපේම වල කපා ගන්න යෝජනා වලියකට රටේ රාජ්‍ය නායකයා දන්නේ නැතුව, කැබිනට් මණ්ඩලය දන්නේ නැතුව, විදේශ අමාත්‍යාංශයේ ලේකම්තුමා දන්නේ නැතුව, විදේශ ඇමතිතුමාට පිටපතක් සහිත රජයේ වෙනත් අමාත්‍යාංශක නිලධාරියෙක්ගේ අස්සනෙන් යවන ලිපියකින් මේ රටට ජාතියට කනකොක හඬන ගිවිසුම සමයෝජනාකරුවන් හැටියට අපි අස්සම් කළා හමාරයි කියන එක මේ මොහොතේ කනගාටුවෙන් උනත් මේ සභාවට ප්‍රකාශ කරන්න ඕන. මේ ලිපියේ මම අවසාන ඡේදය කියවන්න කැමතියි. Therefore, you are instructed to sign the co-sponsorship documents and proceed with the approved text, the resolution sent to you earlier. මේ ලියන්නේ කවුද? මනෝතිත්තවල කාටද ලියන්නේ? From Manothittavala to permanent representative for UN in Geneva. ඇමතිතුමාට යවන්නේ මොකද්ද? CC copy to Honorable Tilak Marapana. ඇමතිතුමාට පිටපතක් පමණයි යවන්නේ. මෙන්න මේ වගේ මට්ටමට අද ඔබතුමාලා ආණ්ඩු පක්ෂයේ හැටියට අපි දන්නවා බොහොම දෙනෙක් මේකට විරුද්ධයි. නමුත් හිටපු නීතිපතිතුමා ගරු ඇමතිතුමා එතුමා දන්නේ නැතුව, කැබිනට් මණ්ඩලයේ ඔබතුමාලා ඉන්නවා කැබිනට් මණ්ඩලයේ දන්නේ නැතුව මම සභාගත කරනවා මේ ලියුම. රජයෙන් වෙනත් අමාත්‍යාංශක උපදේශක කෙනෙකුගේ නියෝගයට අනුව මේ රට පාවා දෙන්න පුළුවන්ද? මෙන්න අස්සම් කළා නැහැ කියලා කියනවා. මෙන්න අස්සන. ගරු සභාපතිතුමියනි, යුනයිටඩ් කිංඩම්, කැනඩා, නෝත් මැසඩෝනියා, මොන්ටිනීග්‍රෝ, ජර්මනි and Sri Lanka. මේ තුලින් වෙන්නේ මොකක්ද? අපේ රණවිරුවන් පාවා දෙන මේ රටේ අපි එපා කියපු හයිබ්‍රිඩ් අධිකරණ දෙමුහුන් අධිකරණ මේ රටේ ඇති කරන්නට මග පාදා දෙන අපි මහා ජනතාව වෙනුවෙන් නියෝජනය කරන පාර්ලිමේන්තුවේ අයිතිය පාවා දෙන ගිවිසුමක් මෙතනින් රට හැටියට අස්වන් කරලා තියෙන්නේ මේ ගිවිසුම එක කොන්දේසියක් තමයි ගරු සභාපතිතුමියනි මේ රටේ දැනට පවතින ත්‍රස්තවාදය වැළැක්වීමේ පනත දිනවකවානු දීලා මේ පාර්ලිමේන්තුවෙන් සම්මත කළා ඉවත් කරව ගන්නවායි කියන තීරණය ඒ වගේම ඒ අය එකඟ වන ඒ අයට ගැළපෙන අපි අකමැති අපි නොදන්න මේ රටේ මිනිසුන්ගේ අද කම්කරු අමාත්‍යංශ ගැන කතා කරනවා වෘත්තීය සමිති ගැන කතා කරනවා මෙතන වෘත්තීය සමිති අයිතිවාසිකම් නැති වෙන පනතකට මේ පාර්ලිමේන්තුවේ අනුමැතිය ලබා දෙනවයි කියලා මේ මොහොතේ ගිහිලා ජිනීවාවලදී එකඟ වෙනවා මහා ජනතාවගේ ඡන්දෙන් පත් වෙන අපිට එරෙහිව එවැනි තීන්දුව රටේ අගමැතිවරයාට තනියෙන් ගන්න පුළුවන්ද මේක ඉතාම පැහැදිලිව තියෙනවා as instructed by the honorable prime minister කියලා මේ ලියුම දිගටම කියවන්න බෑ මම මේ ලිපි දෙකම සභාගත කරනවා හෑන්ඩ්ෂොට් ගත කරන්න මේ ජාතියේ ඉරණම තීන්දුව කිරීමට රටේ අගමැතිතුමා රාජ්‍ය නායකයා නෙමෙයි කැබිනට් මණ්ඩලය නොදැන රාජ්‍ය නායකයා නොදැන පාර්ලිමේන්තුව විරුද්ධ වෙද්දී අපි පමණක් නෙමෙයි ඔබතුමාලා විරුද්ධ වෙද්දී මේවැනි කටයුතු වලට අපි විරුද්ධයි කියන එක ඒ වගේම අද අපි කතා කරනවා ඩිජිටල් යටිතල් පහසුකම් අමාත්‍යංශය සම්බන්ධව අමාත්‍යංශයක් තියෙනවා අද මම ගියා ආගමන විගමන දෙපාර්තමේන්තුවට එදා මේ රටේ හොර ගුහාවක් හැටියට පැවතිච්ච ආගමන විගමන දෙපාර්තමේන්තුව පහුගිය අපේ රජය යටතේ තාක්ෂණය ගෙනල්ලා අද ඩිජිටල් කරණයට පවට පත් කිරීම තුළ ඉතාම කාර්යක්ෂම අමාත්‍යංශයක් ආයතනයක් බවට පත් වෙලා තියෙනවා අපේ අරමුණ තමයි අපේ බලාපොරොත්තුව තමයි රටක් හැටියට කාර්යක්ෂමතාව වැඩි කරන්න නම් විනිවිද පෙරළ බව වැඩි කරන්නට නම් අවශ්‍ය කරන කටයුතු ජනතාවගේ අවශ්‍ය ආකාරයට අපේක්ෂා කරන ආකාරයට සිදු වෙන්න නම් මේ හැම ආයතනයක්ම අපි ඩිජිටලයිසේෂන් මාවතට යොමු කිරීම ඒ සඳහා අමාත්‍යංශයක් තිබුණාට අපේ දක්ෂ තරුණ ඇමතිවරයෙක් සිටියට මෙතෙක් වෙන කිසිම ආයතනයක් ඒ මට්ටමට පත් කරගන්නට හැකියාව ලැබිලා නැහැ අපි යමදානෙ යොමු කරනවා ගරු ඇමතිතුමාගේ මේ වෙනුවෙන් ඔහුගේ ඔහුගේ අවධානය යොමු කරන්න කියලා ඒ වගේම විදේශ ශ්‍රමිකයන් සම්බන්ධව අපේ රටට අදටත් ප්‍රධාන වශයෙන් මුදල් හම්බු වෙන්නේ විදේශ ආයෝජන ගෙනෙන්නේ කොහෙන්ද අපේ අහිංසක දුප්පත් ගම්වල ඉන්න අම්මලා සහෝදර සහෝදරියෝ ශ්‍රමිකයෝ හැටියට ගිහිල්ලා ඒ උපයන මුදල එයායට ප්‍රශ්නයක් ඇති වුනහම විසඳන්න බැදීත් වෙන ක්‍රමයක් නැහැ ඉතාම සොච්චන් මුදලකට තමන්ගේ ජීවිතය පරිත්‍යාග කරන්න වද වේදනා විඳින්න එයායට සිද්ධ වෙලා තියෙනවා අපි රටක් හැටියට හැමදාම යෝජනා කරනවා මේ රටේ ඉන්න දක්ෂතාවයේ තියෙන තරුණයන් පුහුණු කළා ලෝකයේ ඉහළ පඩියට රැකියා තියෙන තැන්වලට ඒ අය යොමු කරන්න කියලා නමුත් ඒක වෙලත් නැහැ ඒ වෙනුවෙන් සාර්ථක වැඩපිළිවෙලක් මේ වෙනතෙක් ක්‍රියාත්මක වෙලත් නැහැ ඒ නිසා අපි ඉල්ලා හිටිනවා මේ පිළිබඳව අවධානය යොමු කරන්න මාස 6ක් ඇතුළත මේවා කරන්න අමාරුයි අවුරුදු 4මාරක් කරන්න බැරි වෙච්ච රජයකට අපි ඒත් යෝජනා කරනවා ඔබතුමාලට මේ කටයුතු වෙනුවෙන් අවධානය යොමු කරන්න කියලා ඒ වගේම මේ මොහොතේ අපි දන්නවා බොන් ඩොලර් බිලියන 2.5ක බැඳුම් කර ලබාගෙන
තියෙනවා තව විනාඩි දෙක කාලයක්
ගන්න ඔව් තවත් විනාඩි දෙකක් තර දෙන්න කාලයක් ලබාගෙන
විනාඩි දෙකක් කතා කරන්න
ඩොලර් බිලියන 2.4ක් අරගෙන තියෙනවා බැඳුම් කරයක් 107.8කට අපේ අහිංසක විදේශ රැකියා කරන උදවියගේ NRFC account එකට ගෙවන්නේ 0.5යි මම ඉල්ලා සිටිනවා යෝජනා කරනවා ලෝකේ බැඳුම් කරයක් මේ මොහොතේ ග්‍රීසිය ආරන් තින්නේ අවුරුදු 10ට 104ට වියට්නාමේ අවුරුදු 3ට aran තියෙන්නේ 100ට 3ට aran තියෙන්නේ අපේ අහිංසක මිනිසුන්ගේ NRC account එකට 105ක් ගෙවන එකේ ඒ අයට 102ක් දීලා මේ බැඳුම් කර ලබා ගන්න එතකොට අපේ රටටත් වාසී ඒ සේවකයන්ටත් වාසී එවන් ප්‍රගතිශීලී කටයුත්තකට යොමු වෙන්න කියලා ඉල්ලා සිටිමින් අපේ දිස්ත්‍රික්කයේ අපේ මිත්‍ර ඉදම් මෙමෙතිතුමා ඔබතුමා බොහොම හොඳ සේවයක් කරනවා අපේ මිත්‍රෙක් අපි ඔබතුමාගෙන් ඉල්ලනවා මේ ගාල්ලේ රිච්මන් විද්‍යාලයට අර බූස්සේ පිට්ටනිය ලබා දෙන්න කියලා එයාට පිට්ටනියක් අවශ්‍යතාවය තියෙන නිසා ඒ වගේම පාසල් වලට ළමුන් අතුලත් කිරීමේදී විශාල ප්‍රශ්නයක් තියෙනවා ඔප්පු නැති නිසා ළමයි ගන්න බෑ ඔබතුමා දකින්න ඇති අපේ ප්‍රදේශෙත් සෞතන් බාලිකා විද්‍යාලයේ ඇති වෙච්ච ප්‍රශ්නය මේ සඳහා ඔබතුමාත් මැදිහත් වෙලා අධ්‍යාපන අමාත්‍යාංශයත් මැදිහත් වෙලා විසඳුමක් ලබා දෙන්න කියලා ඉල්ලනවා ඒ වගේම කම්කරු අමාත්‍යාංශයට මම යෝජනා කරන්න කැමති අද තියෙන ප්‍රශ්නය තමයි කාන්තාවටත් වැඩ 8 5 වෙලාව ගෙදර ඉඳන් වැඩ කරන්න බෑ කාර්යාල වේලාවන් ගැළපෙන ආකාරයට වෙනස් කරගෙන ඒ අදාළ පැය ප්‍රමාණය දවල් හෝ උදේ හෝ හවස හෝ රෑ එළි වෙනකන් හෝ ඉටු කරන ආකාරයේ ක්‍රමවේදයක් යෝජනා කළා විශේෂයෙන්ම කාන්තාවන් මේ විනාඩිය දෙන්න ඔබතුමියත් කාන්තාවක් නිසා අද කාන්තාවන්ට සුදුසුකම තිබුණට පහසුකම තිබුණට රැකියාවල විශේෂයෙන්ම ඉහළ තැන්වල රැකියාවල අවස්ථා නැහැ සුදුසුකම් ගත්තට බහුතරයක් කාන්තාවන් ඒ අයට තමයි රැකියා නැත්තේ ඒ රැකියා ප්‍රශ්නය විසඳීම සඳහා ඒ අයට ගෙදර ඉඳන් වැඩ කරන්න හැකිවන ආකාරයට ඩිජිටල් අමාත්‍යාංශයත් සම්බන්ධ කරගෙන අපේ නීති ඒ වෙනුවෙන් ගැළපෙන ආකාරයට වෙනස් කළා කාන්තාවන් සහ අනෙකුත් ශ්‍රමිකයන් වෙනුවෙන් ගැළපෙන කාර්ය වේලා ඇති කිරීම සඳහා වූ වැඩපිළිවෙලක් මේ රටේ ඇති කරන්න කියලා ප්‍රකාශ කරමින් මම
දැන් අවසන් කරන්න
අවස්ථාව ලබා දීම ගැන ස්තුතිවන්ත වෙමින් මම නිහඬ වෙනවා
ස්තුතියි ගරු සභානායකතුමා
රසනාරූඪ මන්ත්‍රීතුමනි මෙතුමිය මෙතුමා කිව්වා එක්සත් විශ්වවිද්‍යාල ඉදිරිපත් වන එක්සත් ජාතීන්ගේ මානව හිමිකම් කවුන්සිලයේ යෝජනාව ගැන ලංකාවට අහිතකරයි කියලා ඔබතුමා කරුණාකරලා ඒක සභාවට කියවන්නේ ලංකාවේ 11 වතාවක් ලංකාව වර්ණනා කරලා තියෙනවා we have been complimented 11 times in that මෙතුමා කලවම් කරනවා රෙසලියුෂන් එකයි යෝජනාවයි UN Human Rights Council එකේ වාර්තාවයි වාර්තාවේ කියනෙව්වා ක්‍රියාත්මක කරන්න අපි බැඳිලා නැහැ the UN Human Rights Council report එක නමුත් යෝජනා විශ්වෙන්දන යෝජනාවේ අපි 11 වතාවක් වර්ණනා කරලා තියෙනවා මෙතුමා යෝජනාව කියවන්නේ නැතුව සම්පූර්ණ වැරද්දක් කිව්වා
හරි
you why don't you read out the resolution no but you did read it today he was misleading the house misleading the house
හරි ඊළඟට අපි කතාව ගෙදෙමු ඊළඟ කතිකයට ගරු ගරු චමින්ද විජේසිරි මන්ත්‍රීතුමා
අර මුළුසනේ සභාපතිතුමනි දැන් මේ මේ අනකට අපට හිතනවා රංජන් රාමනායක ඇමතුමා කියන කාරණේ ඇත්ත කියලා. මොකද රංජන් රාමනායක ඇමතුමා එතුමා යම් යම් ප්‍රකාශ දෙනවා විවිධ විදියට හැසිරෙන මන්ත්‍රීවරු ගැන. ඉතින් එතුමා කියන කාරණේත් හරි මේ වගේ හැසිරීම දැක්කම. අර මුළුසනේ සභාපතිතුමනි අද තියෙන්නේ කම්කරු වෘත්තීය සමිතිය සම්බන්ධතා කැබිනට් නොවන අමාත්‍යාංශයත් ඒ වගේ විදුලි සංදේශ රැකියා ක්‍රීඩා අමාත්‍යාංශයත් ඒ වගේම ඉතා වටිනා අමාත්‍යාංශයක් අපි ඉඩම් අමාත්‍යාංශය. ඉතින් අපේ ගරු මන්ත්‍රීතුමා කතා කරා මානවිකම් පැත්තෙන් ගිහිල්ලා ජිනීවා ගිහිල්ලා බැඳුම් කොරේකින් ඇවිල්ලා මොනා කිව්වද දන්නේ. කියන දේ නෙවෙයි කරන්නේ කරන දේ නෙවෙයි කියන්නේ. ඉතින් ඒක නිසා තමයි අද මේ විපක්ෂයට වෙලා තියෙන යථාර්ථය සැබෑදී. ඔවුන්ට අද කියන්න ඕනි දේවල් අමතක වෙලා කරන්න ඕනි දේවල් අමතක වෙලා. ඉතින් අපි පුදුම වෙන්නේ නැහැ. මොකද මෙතුමාලාට අවුරුදු ගණනාවක් තිස්සේ තියෙද්දි අපි දැක්ක පෞගේ කාලේ රොෂාන් චානකලා වගේ ඒ අහිංසක වෘත්ති අරගල එළෙන කණ්ඩායම් වලට කරපු දේවල්. ඒ නිසා කට ඇරලා වෘත්ති අයිතීන් පිළිබඳව කතා කරන්න බෑ. ක්‍රීඩාව ගැන කතා කරන්න බෑ. මොකද ක්‍රීඩාවට නොගැලපෙන දේවල් කරේ. ඉඩම් පිළිබඳව කතා කරොත් අපේ දේශාමන්ත්‍රීතුමා කිව්වා මොනවද කරේ කියලා. විවිධ සමාගම් වලට ඉඩම් ලබා දුන්නා. ඉතින් ඒවා කියන්නේ නැතු මොන හරි බයිලයක් කියලා ජාත්‍යන්තරයට බැනලා ඒ ජාත්‍යන්තරයට මේ ඉඳලා හු කියලා ඒ ජාත්‍යන්තරේ දිනාගෙන දේශපාලනය කරන්න උත්සාහ දරන්න එපා. ශගරු මුලසනේ සභාපතිතුමියනි අපි කතා කරන්න ඕනි අද මේ රටේ ජීවත් වෙන සෑම පුරවැසියාටම පුරවැසියෙක් හැටියට කල්ලතෝණියෙක් නොවේ තමන්ගේ ඉඩම් අයිතිය පිළිබඳව තහවුරු කරන්න පුළුවන් වැඩ පිළිවෙළ නිර්මාණය කරන අපේ ඉඩම් අමාත්‍යතුමා ගායන්ත කරුණාරත්න මැතිතුමා ඒ පිළිබඳව අපි අගයන්නට ඕනේ. ඒ පිළිබඳව අපි සිහිපත් කරන්නට ඕනේ. අපි දන්නවා අපේ මේ භූමිය තුල ඉපදුනාට පස්සේ අපට අවශ්‍ය විදියට අපේ මූලික අවශ්‍යතාවයන් සපුරා ගැනීම සඳහා වැදගත්ම කාර්යය තමයි ඉඩම. ඉඩම නැතුනොත් අපිට ජීවත් වෙන්න අනිත් වටපිටාව සකසා ගන්නට බැරි වෙනවා. ඒ නිසා ඉඩම් පිළිබඳව විවිධාකාර ප්‍රශ්න සමාජය තුල තියෙනවා. සමහර රටවල් සමහර රටවල් අපේ රටට ආස කරන්නේ මේ ඉඩමේ තියෙන වටිනාකම් නිසා. ඒ නිසා මම අපේ ගම් තුල ගත්තම ඒ ගම්වල ජීවත් වෙන ජනතාවගේ මූලිකම අවශ්‍යතාවය Tamanටම කියලා ඉඩමක අවශ්‍යතාවය. අපි දන්නවා ගායන්ත කරුණාරත්න කරු ඇමතුමා ඇහුම් කන්ද නැමැතිවරයෙක් හැටියට ජනතාවගේ දුක හඳුනන නායකයෙක් හැටියට එතුමා මේ පිළිබඳව ඉතාමත්ම ශක්තිමත් වැඩපිළිවෙළක් නිර්මාණය කරලා තියෙනවා. ඉතින් පසුපලේ මන්ත්‍රීවරු හැටියට නවක මන්ත්‍රීවරු හැටියට අපි ගරු කරන දේශපාලන නායකයෙක් අපේ ප්‍රශ්න පිළිබඳව නිරන්තරයෙන් හොයලා ඒවට සාධනීය උත්තර සපයන්න පුළුවන් නායකයෙක්. මම හිතනවා මේ වැඩපිළිවෙල එතුමා කරගෙන යනවා. එතුමාට ශක්තිය ධෛර්යය දෙන්න අපි පසුපෙලින් ඉන්නවයි කියන කාරණේ මේ ලාවේ ගරු අමතුමා මතක් කරන්නේ. ඔබතුමා අපි කතා කරන ඕනෑ වෙලාවක අපේ ප්‍රශ්නෙට අහුම්කන් දෙන්න දෙන්න පුළුවන් නායකයෙක් හැටියට කටයුතු කරා. ඒ නිසා විශේෂයෙන්ම ඒ හය ශක්තිය තුළ ඔබතුමා අද ගම්වල තියෙන නගරවල තියෙන ප්‍රාදේශීය ලේකම් කාර්යාලවල තියෙන ප්‍රශ්න ඉතා ඉක්මනින් නිරාකරණය කරන්න පුළුවන් වැඩපිළිවෙළ හදලා තියෙනවා. ජංගම සේවාවල් පවත්වනවා. ඒ ජංගම සේවාවල පවත්වන වැඩපිළිවෙළ ඔබගේ අනුදැනුම ඇතුව ඒ නිලධාරී ඉතා අකුරට ඒවා ඉස්සසිත ගන්න වැඩපිළිවෙළක් හදලා තියෙනවා. මම එදා කතා කරා පෞගිය අයවැය ලේකම්ේ තුල මේ රටේ වැඩිම ප්‍රශ්න තියෙන ප්‍රාදේශීය ලේකම් වල කාර්යාලවල ඉඩම් ප්‍රශ්න. අම්මා තාත්තා ගැටෙන ප්‍රශ්න. තාත්තා දුවා දරුවා ගැටෙන ප්‍රශ්න. දුවා දරුවා අම්මා තාත්තා මරණ යුගයක සමාජයක අපිට හිමි වෙලා තියෙන මේ ඉඩම් ප්‍රශ්න තුල මොකද සමහර වෙලාවට ඉඩමට තියෙන ආසාව නිසා ඉඩම නැති වෙනට තියෙන දුක නිසා විවිධ අරගලයන් විවිධ ප්‍රශ්නයන් නිර්වාණය වෙන අවස්ථා බොහොමයක් අපිට අහන්න ලැබිලා තියෙනවා. නමුත් ඔබතුමා මේ සියලු දේවල් දාසියුම තේරුම් අරගෙන
ඒවා විනාඩි එක කාලයක් දරු මන්ත්‍රීතුමාට
මම හිතන ඔබට මේ ආනිසංශය පින ලැබෙනවා. අපේ පන්සල්වල ඒ තිබෙන ප්‍රශ්න සියල්ල නිරාකරණය කරන වැඩපිළිවෙළ හදලා තියෙනවා. මම හිතනවා ඔබතුමා මේ කියන හටයදුළු තුළ විශේෂයෙන් පසුබිමේ මන්ත්‍රීවරු හැටියට අපි සමහර ඇමතුරු කොතෙක් කතා කරාට ඒවට ඇහුම්කන් දුන්නේ නැති අවස්ථා තියෙනවා. ඉතින් අපි කනගාටු වෙන්නේ එවැනි සමහර ඇමතුරු පිළිවෙළ. නමුත් ඔබතුමාට තවත් කාර්යශීලීව වැඩ කරන්න පුළුවන් වැඩපිළිවෙළ සඳහා තවත් ශක්තිමත් අමාත්‍යාංශය දුවර ලබා දිය යුතුයි කියන කාරණේ මම මේ වෙලාව මතක් කරන්නේ. එහිදී අපේ පසුපෙලේ වැඩපිළිවෙළ ගිනියන්න අපේ ගමර ගිනියන්න අපේ පළාතර ගිනියන්න පුළුවන් වැඩපිළිවෙළක් තියෙනවා. මම හිතන අපේ නායකත්ව මේ පිළිවෙළ හිතන්න ඕනි කියන කාරණේ. මොකද අපි හොඳ දේ හොඳයි කියන්න ඕනි නරක දේට නරකයි කියලා කොන්ද කෙලින් තියාගෙන මේ පාළි බින්දුව තුළ අපි හැමදාම කතා කරලා තියෙනවා. අදත් අපි කතා කරනවා. අපි හෙටත් ඒක කතා කරන්න සූදානම්. ඒ නිසා ගරු ගායන්ත ඇමතුමනි ඔබතුමාගේ මේ ඉඩම් වැඩපිළිවෙළ විශේෂම ඉඩම් ප්‍රසංසක කොමිෂන් සභාවට තහතුව තියෙන ඉඩම් ඒ භුක්ති විඳින ජනතාවට වැඩපිළිවෙළ දුන්නා. ඒ වගේම ප්‍රේමදාස ජනාධිපතිතුමාගේ ඉගියතල හදාපු නිවාසවල ඒ නිවාස ඉඩම්වල අයිතිය ලබා දෙන්න කඩිනම් වැඩපිළිවෙළක් තමුන්වහන්සේ ක්‍රියාත්මක කරලා තියෙනවා. මෙවන් විවිධ වැඩපිළිවෙළන් තුළ මේ අමාත්‍යාංශය ශක්තිමත් වෙලා තියෙනවා. ඒ වගේම පාර්ලිමේන්තු කටයුතු අමාත්‍යාංශය ගත්තත් ඒ අමාත්‍යාංශය තුළ මේ පාර්ලිමේන්තු වැඩපිළිවෙළ නිර්මාණය කරන්න තුමා විශාල කාර්යභාරයක් කරන නිසා ඒ උතුම් කටයුත්ත කරන ගරු අමාත්‍යතුමනි ඔබතුමාගේ වැයශීලී තුළ අදහස් ප්‍රකාශ කිරීමේ අවස්ථාව ලැබීම පිළිබඳව මම සතුටු වෙමි. මම නීඩනවා. බොහොමත්ම ස්තුතියි.
බොහොම ස්තුතියි.